समयसार भगवान कुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार चाले छे। एनी पहली चार गाथाओ गाथा 308 થી 311 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। આ ગાથાઓ ઉપરના પૂજ્ય ગુરુદેવના પ્રવચનના અંશ આપણે લઈ રહ્યા છીએ। મહદ અંશો આપણે લીધા છે, હવે જે બાકી રહેલા અંશો છે તે આજે લઈએ છીએ। અત્યાર સુધી ગુરુદેવે એ વાત સમજાવી કે પોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઉપજતું થકું જીવ જીવ છે એ અજીવ નથી, અને તે પછીથી એ વાત પણ સમજાવી કે પોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઉપજતું થકું અજીવ અજીવ જ છે અને તે જીવ નથી, અને કાર્ય કારણ ભાવ ઉત્પાદ્ય ઉત્પાદક ભાવ એ પણ સમજાવ્યા। હજી એનો જ વધારે વિસ્તાર કરી અને ગુરુદેવ સમજાવે છે, કેમ કે આમાંથી આપણે પ્રયોજનભૂત વાતને પકડવાની છે। જે અનાદિની ભૂલ થઈ રહી છે, જીવ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે એકરૂપ માનવાની જે ભૂલ થઈ, એ ભૂલને કારણે રખડવાનું થયું અને એ રખડવાનું અનંતકાળથી ચાલ્યું આવે છે, તો ત્યાં ભેદ જ્ઞાન કરવાનું છે કે આ જીવ છે અને આ અજીવ છે। જીવ અજીવના કાર્ય કરે નહીં, અજીવ જીવનું કાર્ય કરે નહીં, એટલે એનો ઘણો વિસ્તાર ગુરુદેવ કરી રહ્યા છે કે પ્રયોજનભૂત વાતને જ્યાં સુધી પકડવામાં નહીં આવે, સમજવામાં નહીં આવે, ત્યાં સુધી આ જે ભૂલ અનાદિની ચાલી આવે છે એ નિર્મૂળ નહીં થાય। એટલે વધારે ને વધારે ઉદાહરણો આપીને, દાખલા આપીને ગુરુદેવ આ વાતની દ્રઢતા કરાવે છે। આ ગાથાઓ ઉપર એટલા માટે ગુરુદેવના ઘણા પ્રવચનો થયા, અને મૂળ ગાથાની વાતને તો સમજાવી પણ સાથે સાથે સમયસારની ઘણી બધી બીજી વાતને પણ સાથે સમજાવી દીધી છે। અધિકાર પણ એવો છે, ગાથાઓ પણ એવી છે, તો આગળ આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો પારણ નંબર 27, એમાં આપણે માટીમાંથી ઘડો થાય એ વાત સમજ્યા। ત્યાં ઘડો છે તે માટીનું ઉત્પાદ્ય એટલે કાર્ય છે, એ માટીનું કાર્ય છે, માટી તેનું ઉત્પાદક એટલે કારણ છે। પેલો કુંભાર છે એ કાંઈ ઉત્પાદક નથી, કુંભાર ઘડાનો ઉત્પન્ન કરનારો ઉત્પાદક નથી, કુંભાર એ ઘડો બનવા માટેનું કારણ નથી। કેમ કે કુંભારને ઘડા સાથે તાદાત્મ્યપણું નથી, જ્યારે માટીને ઘડા સાથે તાદાત્મ્ય ભાવ છે। માટી ઘડા રૂપે થઈ છે, એ માટી જે દ્રવ્ય છે એની ઘડો પર્યાય છે, એટલે માટી એની સાથે તાદાત્મ્ય છે, પણ કુંભાર કાંઈ ઘડા સાથે તાદાત્મ્ય નથી। ઘડામાં માટીના ગુણો છે, ઘડાની અંદર માટીના ગુણો છે, પણ કુંભારનો એક પણ ગુણ ઘડામાં નથી। એટલે માટી ઘડા સાથે તન્મય છે, તાદાત્મ્ય છે, પણ કુંભાર કાંઈ ઘડા સાથે તન્મય કે તાદાત્મ્ય નથી। એટલે કુંભારનું એ કાર્ય નથી, કુંભાર ઘડાનો ઉત્પન્ન કરનારો ઉત્પાદક નથી, ઘડો થયો એનું કારણ કુંભાર નથી, કુંભાર માત્ર નિમિત્ત છે એટલે એને નિમિત્ત કારણ કહી શકાય, પરંતુ નિમિત્ત તો કાંઈ કરતું નથી। એટલે ઉપાદાન કારણ માટી છે એ જ એનું ઉત્પાદક છે, એટલે કે કારણ છે, અને એ માટીને તેની સાથે તાદાત્મ્યપણું છે. માટી ઘડા રૂપે થઈ છે અને ઘડામાં માટીના ગુણ છે. આ બધો વિચાર કરીએ છીએ ત્યારે આપણને સ્પષ્ટ થઈ જાય છે કે વાત તો એમ જ છે. જે દ્રવ્ય એ પરિણામે ઉપજ્યું છે, જે દ્રવ્ય એવા પોતાના પરિણામે ઉપજ્યું છે, એ દ્રવ્ય એ પરિણામ રૂપે હોય, બીજું દ્રવ્ય અન્ય દ્રવ્ય એવા પરિણામ રૂપે થઈ શકે નહીં. એટલે જ વાત એમ કરી કે અજીવ દ્રવ્ય પોતે પોતાના ક્રમબદ્ધ પરિણામથી ઉપજતું થકું અજીવ જ છે, એ કઈ જીવ નથી. દ્રવ્યની સ્વતંત્રતા અને પરિણામોની સ્વતંત્રતાની વાત લીધી. પરિણામોની સ્વતંત્રતા કહો કે પર્યાયની સ્વતંત્રતા કહો, એક જ છે. અને પરિણામો સાથે દ્રવ્યનું તાદાત્મ્યપણું છે. જેના પરિણામ છે એ દ્રવ્યનું એના પરિણામ સાથે તાદાત્મ્યપણું છે, એટલે એ જ એનું કર્તા થાય અને જે પરિણામ થયું છે એ દ્રવ્યનું કાર્ય થાય. પણ એમાં અન્ય દ્રવ્યનું કાંઈ કરવાપણું પણ નથી, એમાં અન્ય દ્રવ્યની કાંઈ અપેક્ષા પણ રહેતી નથી, એમ એ પરિણામો થાય છે. આ બધી વાત આપણને ગુરુદેવે સમજાવી. શાસ્ત્રમાંથી સમજ્યા છીએ એટલાથી કામ નહીં ચાલે, પણ ડગલે ને પગલે જીવનમાં બધી જગ્યાએ એ વાતને ઉતારવી પડશે. એટલે ગુરુદેવ ઘણા ઉદાહરણો આપે છે, ઘણા દાખલા આપીને સમજાવે છે. જો અહીંયા 27મા પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, બીજા જીવની દયા પાળવાનો જીવને ભાવ થયો અને ત્યાં બીજા જીવની રક્ષા થઈ. આ જીવને બીજાની દયા પાળવાનો ભાવ થયો અને પેલો બીજો જીવ જેની દયા પાળવાનો ભાવ થયો હતો એની રક્ષા થઈ. બીજા જીવની રક્ષા અર્થાંત એના આયુનું અને દેહનું ટકી રહેવું થયું, તે કાર્ય થયું. બીજાની દયા પાળી એટલે પેલા બીજા જીવની રક્ષા થઈ અને એના આયુષ્યનું અને એના દેહનું ટકી રહેવું થયું, એવું એ કાર્ય થયું. અહીંયા કહે છે, અહીંયા એટલે આ ગાથામાં સિદ્ધાંત દ્વારા એમ કહેવું છે કે જે કાર્ય થયું તે કાર્યનો કરતા આ જીવ નથી. પેલા બીજા જીવની રક્ષા થઈ એમાં આ જીવને તો દયા પાડવાનો ભાવ થયો, માત્ર એને ભાવ એનામાં પોતામાં થયો, એટલે કઈ પેલા બીજા જીવની રક્ષા થઈ ગઈ એમ નથી. એ બીજા જીવની રક્ષા થઈ એટલે કે એનું આયુષ્ય અને દેહ સાથે ટકી રહેવું થયું. એનું આયુષ્ય હતું એટલે એ થયું છે. એના આયુનું અને દેહનું ટકી રહેવું જે થયું તે કાર્યનો કરતા આ જીવ નથી. હું એમ માનું કે હું બીજાની રક્ષા કરું છું, હું બીજાને અભયદાન આપું છું, હું બીજાને જીવાડું છું, તો પેલા બીજા જીવનું એના દેહ સાથે, જે દેહ સાથે રહ્યો છે એની સાથે એને ટકી રહેવું થયું, એવું જે કાર્ય થયું છે એ કંઈ મારા કારણે નથી થયું, હું એનો કરતા નથી, આ જીવ એનો કરતા નથી. પરજીવની રક્ષા થઈ તે આ જીવનું કાર્ય અને આ જીવ તે કાર્યનું કારણ એમ બિલકુલ નથી, એમ છે જ નહીં. ભાઈ, આપણે નકામાના અભિમાન કરીએ પણ ખરેખર એમ કાંઈ થતું જ નથી. કેમ કે પેલાનું આયુષ્ય હતું તો એને ત્યાં એ દેહ સાથે રહેવાનું થયું, પણ કાંઈ આપણા દયાના ભાવને કારણે એ ત્યાં એ દેહ સાથે ટકીને રહે એમ ત્રણ કાળમાં બને નહીં. આપણા ભાવ એનું કારણ બની શકે જ નહીં, કેમ કે આપણે તો ભાવ કરી શકીએ છીએ, આપણે આત્મા છીએ, અને આત્મા બીજું ક્યાં કાંઈ કરી શકે છે? આત્મા એક તણખલાના બે ટુકડા કરી શકતો નથી, તો બીજાની રક્ષા કરે કેવી રીતે? પોતે ભાવ કરે, શુભ ભાવ કરી શકે કે પેલો જીવ બચી જાય, પેલો જીવ જીવી જાય, એની રક્ષાનો એને ભાવ થાય. પણ એ ભાવ દ્વારા કે પેલા જીવનું એ દેહ સાથે રહેવું થાય એમ બને નહીં. એ તો એનું આયુષ્ય છે, તો એ આયુષ્યના નિમિત્તે એ આયુષ્ય જે છે એ પણ આવ્યું કર્મ છે અને એ પણ નિમિત્ત કારણ છે. ખરેખર તો એ જીવની એવી યોગ્યતા છે એટલે એ દેહ સાથે રહ્યો છે. પેલો જીવ એ તિર્યંતનો જીવ છે કે બીજો મનુષ્યનો છે, ગમે તે જીવ છે જેની આપણે રક્ષા કરીએ છીએ, તો એ જીવ ખરેખર એ રક્ષા પામે છે એ બધું કહેવું એ તો ઉપચાર છે. અને એનું એ દેહ સાથે ટકીને રહેવું, એમાં એ દેહ સાથે રહેવામાં એને આયુષ્ય કર્મનો ઉદય વર્તે છે એટલે રહ્યો છે એમ જયારે કહીએ તો એ પણ વ્યવહારને એનું કથન છે. ખરેખર તો એ જીવની એ દેહ સાથે રહેવાની એવી એ સમયની યોગ્યતા છે, માટે એ ત્યાં એવી રીતે રહ્યો છે. અહીંયા આપણા દયાના ભાવના કારણે બીજા જીવની રક્ષા થઈ જાય, આપણે બીજા જીવની દયા પાડીએ, એમ ત્રણ કાળમાં બને નહીં. ભાવ એવો શુભભાવ થાય પણ એમ બનતું નથી. દ્રવ્યની આવી સ્વતંત્રતા છે, દ્રવ્યના પરિણામોની પણ આવી જ સ્વતંત્રતા છે. કોઈના પરિણામ આપણે ક્યાંથી કરીએ? આ જીવ બીજાના પરિણામ કરી શકતો જ નથી. આવું આ જૈન તત્વ અતિ ગંભીર છે. આવો શુભભાવ આવે, શુભભાવ તો આવવાનો છે તો આવે, એ પણ ક્રમબદ્ધમાં જ આવે છે. ક્રમબદ્ધમાં એવો શુભભાવ આવવાનો છે તો આવે છે, પરંતુ એથી કરીને એવી ઊંધી માન્યતા ના કરી લેવી કે હું પેલા જીવની રક્ષા કરનારો છું, એનું રક્ષણ મેં કર્યું, એ કાર્ય થયું એનો કરતા હું છું, મેં એને બચાવ્યો એવું અભિમાન પણ ન કરું. આ બધું કર્મબંધનું કારણ થાય છે અને પોતે વારમાં રખડી મરે છે. એટલે ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે, જે સિદ્ધાંતો આવ્યા છે, એને જેમ છે તેમ સમજવા એટલું જ નહીં પણ એને વ્યવહારમાં ઉતારવા. દિવસ દરમિયાન જે કંઈ ક્રિયાઓ થાય, જે કંઈ બનાવો બને, એ બધામાં એ સિદ્ધાંતોને ઉતારવા, તો જ જૈન ધર્મનો મર્મ સમજ્યા એમ કહેવાશે. જો એના પછીના પેરેગ્રાફમાં પણ વાત કરી છે, ત્રીજી લીટીમાં કહે છે કે સર્વ દ્રવ્યોને પોતાના સિવાયના અન્ય દ્રવ્ય સાથે, પોતાના સિવાયના બીજા અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અર્થાંત કાર્ય કારણ ભાવનો અભાવ છે. જીવ ગતિ કરે તે એનું ઉત્પાદ્ય કાર્ય છે અને જીવ તે કાર્યનું ઉત્પાદક કારણ છે, પણ એમાં ધર્માસ્તિકાય દ્રવ્ય એનું કારણ થાય એમ છે નહીં. જો બીજું ઉદાહરણ લીધું, આપણે કહીએ ને કે ધર્માસ્તિકાય છે તે જીવને ગતિ કરવામાં એ કારણ છે, પણ એ નિમિત્ત કારણ છે એટલે નિમિત્ત કાંઈ કરતું નથી, એ ધર્માસ્તિકાય દ્રવ્ય જ જુદું છે. આ જીવ દ્રવ્ય જુદું છે અને ધર્માસ્તિકાય દ્રવ્ય જુદું છે. જીવ અથવા પૂતગળ ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે જે કાર્ય થાય છે એ કાર્યનો કરતા જીવ અથવા પૂતગળ છે, ધર્માસ્તિકાય એ દ્રવ્ય એનાથી જુદું છે, એ કાંઈ કરતું નથી, કે એવા ગતિ થાય છે ત્યારે એ કારણભૂત થતું નથી. ઉત્પાદ્ય એ પર અને ઉત્પાદક બીજું પર એમ કદી હોતું નથી. ઉત્પાદ્ય એટલે જે ઉત્પન્ન થયું તે અને જેને ઉત્પન્ન કરનાર એ ઉત્પાદક, એ બંને એક જ હોય, એ જુદા હોય નહીં. પરિણામ અને પરિણામી જુદા હોય નહીં. કર્તા અને એનું કર્મ એટલે કાર્ય એ જુદા હોય નહીં, એ એક જ દ્રવ્યમાં હોય. આ બધા સિદ્ધાંતને સમજી અને બેસાડીએ ત્યારે આપણા અભિમાન બધા ચાલ્યા જાય છે કે આ બધા જીવોના કાર્યો જે કંઈ થાય છે તે તેમના કારણે થાય છે, આ પૂતગળ પદાર્થોના જે કંઈ કાર્યો છે એ એના કારણે થાય છે, આ જીવ એનાથી તદ્દન જુદો છે, એ એના કાર્ય કરતો નથી, અને એવા કાર્ય જે થાય છે જેને લીધે થઈ અને આ જીવ દુઃખનો અનુભવ કરે છે, તો એમાં એને દુઃખી થવા પણ કાંઈ છે નહીં. જે થઈ રહ્યું છે તે કાળે થવાનું જ હતું, માટે થઈ રહ્યું છે, એને આ જીવ અટકાવી શકે નહીં. અરે ભગવાન પણ એને અટકાવી શકે નહીં, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન કે સિદ્ધ ભગવાન પણ એને અટકાવી શકે નહીં. એ બધા પરિણામો બીજા દ્રવ્યના છે અને એને માટે જવાબદાર એ દ્રવ્ય છે, તો એમાં હું શું કરું? હું શુક્રા એમાં નકામાનો વિભાવ ભાવે રાચી રહ્યો છું, એના કરતા ભાવે થઈને મારે શું કરવું છે? જે હું નથી એવા કરતા ભાવે હું શા માટે થઉં છું? આવો વિચાર એને અંતરમાં ઉગવો જોઈએ અને એમ એને અકર્તા ભાવ આવે. અકર્તા ભાવ આવે તો પોતે સ્વરૂપ તરફ વળી જાય. અહીંયા આગળ પણ આવી જ વાત કરી છે, બીજું એક ઉદાહરણ લીધું છે, પાંચમા પેરેગ્રાફમાં વાત કરી છે કે આ વાણી જે બોલાય તે વાણીનું ઉત્પાદ્ય કાર્ય છે. વાણી ભાષાવર્ગણા, એ ભાષાવર્ગણા જે છે એ એનો ઉત્પાદક છે અને આ વાણી છે એ એનું કાર્ય છે અથવા ઉત્પાદ્ય છે. પણ હું બોલું એવો જીવનો જે રાગ ભાવ તે કાળે થયો તે તેનો ઉત્પાદક છે એમ નથી, એમ બિલકુલ નથી. હું એમ કહું કે આ અત્યારે હું બોલી રહ્યો છું અને એવી જો મારી માન્યતા હોય તો એ મિથ્યા માન્યતા છે. એ બોલવાની ક્રિયાનો હું કરતા નથી, એ બોલનારો હું નથી. જે વાણી છે એ વાણી ભાષા વર્ગણાનું કાર્ય છે, ભાષા વર્ગણા એનું કારણ છે. એટલે એવી વાણી જે ઉત્પાદ્ય છે એનો ઉત્પાદક ભાષા વર્ગણા છે, પણ હું તો નથી, હું એનાથી જુદો છું. જ્યારે એવી ભાષા વર્ગણાની પર્યાય થવાની હોય ત્યારે એવી જ થાય, અને જ્યારે એ થાય છે તો એ એનો કાળ છે, એની જન્મ ક્ષણ છે, એટલે એવી જ પર્યાય થાય છે. એવા પરિણામ એ ભાષા વર્ણાના છે, એટલે એ પરિણામ જડના છે, પણ હું ભગવાન આત્મા ચેતન છું, મારા એ પરિણામ નથી. પરમા કાર્ય થાય તે ઉત્પાદ્ય અને આત્મા તેનો ઉત્પાદક એવું ત્રણ કાળમાં બને નહીં. જળના કાર્યોનો કરતા આત્મા થાય નહીં. જળમાં જે કાર્ય થયું એ ઉત્પાદ્ય હોય અને આત્મા એનો ઉત્પન્ન કરનારો ઉત્પાદક, એવો કરતા ક્યાંથી થાય? બે દ્રવ્ય વચ્ચે તો તદ્દન અભાવ છે. કાર્ય કારણ નિયમથી અભિન્ન હોય છે. કાર્ય અને કારણ એ બંને, કાર્ય જે થાય છે તે અને એનું જે કારણ એટલે કરનારો કરતા એ કારણ અને જે કાર્ય થયું તે, એ નિયમથી અભિન્ન હોય છે. અભિન્ન એટલે એક જ દ્રવ્યમાં હોય છે, જુદા નથી હોતા. બીજી રીતે કહીએ તો પરિણામ અને પરિણામી એ જુદા નથી હોતા. કાર્ય અને કારણ અભિન્ન હોય છે, નિયમથી અભિન્ન હોય છે. ફરી એક ઉદાહરણ આપીને ગુરુદેવ કહે છે, જુઓ આ લાકડી આ ઊંચી થાય તે ઉત્પાદ્ય, એ લાકડી ઊંચી થઈ એવા પરિણામ થયા, એવું જે કાર્ય થયું એ ઉત્પાદ્ય એટલે કે એ કાર્ય, અને એ લાકડીનું, લાકડીના પરમાણુઓનું એ કાર્ય છે. એ કાર્ય જે થયું એ લાકડીનું એટલે લાકડીના પરમાણુઓનું એ કાર્ય છે. પણ કાંઈ આ મારા હાથથી એ લાકડી ઊંચી થઈ છે એટલે મારું કાર્ય છે, અથવા તો મારા હાથનું કાર્ય છે, એનો કરતા હું છું, અથવા તો એનો કરતા મારો હાથ છે, એમ બિલકુલ નથી. આ જીવ તેનો કરતા છે એમ બિલકુલ નથી. આવો આ સૂક્ષ્મ અલૌકિક માર્ગ છે. જેમ જેમ એ વાતને સમજતા જઈએ અને બેસાડતા જઈએ, તેમ તેમ બધું સહજ થતું જાય. આ ભગવાન આત્મા પોતાની જ્ઞાન ક્રિયા કરે છે તો પછી એને કોઈ રોકનાર છે જ નહીં. એ જ્ઞાન ક્રિયા કરે એવો એનો સ્વભાવ છે. વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું એ સમજે એવો એનો સ્વભાવ છે. પણ અનાદિનું એને એવું લક્ષ્ય થયું નથી, એવો પ્રયત્ન થયો નથી, એટલે એને અઘરું લાગે છે. પ્રભુ પોતાની વાતમાં અઘરું શું? એમાં કાંઈ અઘરું નથી. શાંતિથી ફરી વાંચીએ, ફરી વિચારીએ તો આ વાત બધી બરાબર જ છે. ગુરુદેવે ઘણા અહીંયા દાખલા આપ્યા છે અને એ બધા દ્વારા દ્રઢતા કરાવવી છે, અને દરેક દાખલાને આપણે એ રીતે સમજવાનો છે. જો ફરીથી આગળ વાત કરે છે ગુરુદેવ કે આ ભગવાનની પ્રતિમાની અહીં સ્થાપના થઈ તે કાર્ય છે. ભગવાનની પ્રતિમાની સ્થાપના થઈ મંદિરમાં તો એ કાર્ય થયું, તો એ કાર્ય કોણે કર્યું? પ્રતિષ્ઠા કરાવનારાએ એ કાર્ય કર્યું છે? ના, એમ નથી. કેમ કે ભગવાનની પ્રતિમા છે એ તો પૂદગળ છે, એ પૂદગળ છે, એ કઈ ચેતન નથી. જ્યારે આ પ્રતિષ્ઠા કરાવનારો જે છે એ તો ચેતન છે. એ ચેતન એ જડના કાર્યો કરે કેવી રીતે? એને ભાવ થયો, પણ એનો ભાવ થાય તેથી શું? જીવ ખરેખર કાર્ય કરી શકતો નથી. જીવ એક તણખલાના બે ટુકડા પણ કરી શકતો નથી, બીજા પદાર્થને એ સ્પર્શી પણ શકતો નથી. તો એ કાર્ય કરે ક્યાંથી? એ ભાવ કરે, અને એ ભાવ છે એ પણ શુભ ભાવ છે, એ એનો પોતાનો શુદ્ધ ભાવ નથી. એ સમયનો એનો ભાવ છે, એને એવા ભાવ સાથે એને એ સમયે તાદાત્મ્યપણું છે. પણ આ પ્રતિભાની પ્રતિષ્ઠા સાથે એને કાંઈ તાદાત્મ્યપણાનો સંબંધ છે જ નહીં. આ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા થાય ને, એની સ્થાપના કરી, એ કાર્ય થયું, તો એ પરમાણુનું ઉત્પાદ્ય છે. અને એ વખતે સાથે એવા શુભરાગવાળો જે પ્રતિષ્ઠા કરે છે એ જીવ એમાં નિમિત્ત છે, એનો સ્વભાવ છે પ્રતિષ્ઠાનો, એ એમાં નિમિત્ત છે. એવો જીવ એ નિમિત્ત છે. નિમિત્ત પર વસ્તુ છે, અને નિમિત્ત છે, નિમિત્ત છે એનો નિષેધ નથી, પણ એ પર વસ્તુ છે. પણ એ પર વસ્તુ, એ નિમિત્ત, એનો કરનારો, એનો ઉત્પાદક નથી, એનું કારણ નથી. આ મોટામાં મોટો સિદ્ધાંત છે, આ મહાસિદ્ધાંત છે. શરીર અને ઇન્દ્રિયોની ચેષ્ટા જે થાય તે કાર્ય જડનું જડથી થાય છે. શરીરનું કાર્ય અને ઇન્દ્રિયોની જે ચેષ્ટા, એના હલન ચલન જે કંઈ થતું હોય તે બધું જડથી થાય છે. એ જેને એવો શુભરાગ થયો પ્રતિષ્ઠાનો, અને એણે જે કંઈ કર્યું, એ ક્રિયા પણ કરી, તો એ ક્રિયા એના શરીર દ્વારા થઈ, ઇન્દ્રિયો દ્વારા જે કંઈ થયું એ બધું જડ છે, એ જડનું કાર્ય છે. અને એ જડનું કાર્ય એને કારણે કંઈ પેલી પ્રતિષ્ઠા થઈ છે એમ પણ નથી, કેમ કે બંને જડ જુદા. આ જેને એવો સ્વભાવ થયો પ્રતિષ્ઠાનો, અને એને જે કંઈ ક્રિયા કરી, એ શરીરે ક્રિયા કરી, એ શરીર એક જડ પદાર્થ છે. અને પ્રતિમા જે પથ્થરની છે કે ધાતુની છે, એ બીજો પદાર્થ છે, એ બીજું દ્રવ્ય છે. એટલે એ રીતે એ બે દ્રવ્ય વચ્ચે પણ અભાવ છે, અન્યોન્ય અભાવ છે. એક દ્રવ્યની જે પર્યાય છે, એના જે પરિણામો છે, એ બીજા દ્રવ્યના પરિણામોને કરે એમ બિલકુલ થતું નથી. શરીરના પરમાણુઓ જુદા, પ્રતિમાના પરમાણુઓ જુદા, એટલે એણે પણ એ કાર્ય કર્યું નથી. અને જીવ તો એનાથી તદ્દન જુદો છે, એ તો ચેતન ભગવાન આત્મા છે, એને તો ભાવ થયો, બીજું કાંઈ થયું નથી. એટલે અજ્ઞાની એમ માને છે કે પોતાના શુભરાગને કારણે આ પ્રતિષ્ઠા થઈ, પણ ખરેખર એ એનો રાગ છે. અને એ જો એવી માન્યતા રાખે તો એ મિથ્યાત્વ છે. સાચી રીતે સમજીએ તો એનો કરનારો કરતા ઉત્પાદક નથી, એ જીવ એનો કરનારો કરતા ઉત્પાદક નથી. 28મા પાના પર આગળ કહે છે કે આ શરીર છે તે અનંતા રજકણોનો પિંડ છે, આ કાંઈ એક ચીજ નથી. તેમાં એક રજકણ, આ શરીરના રજકણોની વાત હવે તો ગુરુદેવ કરે છે, કેમ કે એમાં અનંતા રજકણો છે, અને એ રજકણ છે એ બધા અંદર જુદા જુદા છે, અને દરેક રજકણ પોતે પોતાનું કાર્ય કરે છે. તેમાં એક રજકણ પોતે પોતાનું કાર્ય કરે છે તો સાથે બીજા રજકણનું પણ કાર્ય કરે એમ બિલકુલ નથી, એવું વસ્તુનું સ્વરૂપ નથી. દરેક રજકણ પોતે પોતાનું કાર્ય કરે છે. આપણે દ્રવ્ય વિશે સમજવામાં એ વાત પણ સમજ્યા છીએ કે પૂદગળ છે એ દ્રવ્ય છે, અને પૂદગળનો પરમાણુ છે, એ દરેક પરમાણુ એ પોતાની ક્રિયાવતી શક્તિ સહિત છે, એ પોતે પોતાનું કાર્ય કરે છે. એટલે એનું કાર્ય એ સ્કંધમાં હોય ત્યારે પણ થાય જ છે. એટલે એ એક રજકણ એ પોતે પોતાનું કાર્ય કરે પણ બીજાનું કાર્ય કરે એમ ન બને. એટલે કે સાથે રહેલા બીજા રજકણનું કાર્ય કરે એમ ન બને. આપણે સ્કંદના એ ઉદાહરણ દ્વારા પણ એ વાત સમજ્યા, ગુરુદેવે સમજાવી કે બે ગુણ ચિકાસ વાળો પરમાણુ ચાર ગુણ ચિકાસ વાળા પરમાણુ સાથે મળે તે વખતે એ બે ગુણ ચિકાસ વાળો પરમાણુ ચાર ગુણ ચિકાસ વાળો થાય છે, તો પછી એમાં એમ નથી કે પેલા ચાર ગુણ ચિકાસ વાળા પરમાણુએ આને બે ગુણ ચિકાસ વાળાને ચાર ગુણ ચિકાસ વાળો કર્યો છે, એમ નથી. એ પરમાણુ બીજા પરમાણુનું કાંઈ કરતો નથી. એ વાતને અહીંયા ફરીથી આ રીતે સમજાવી છે કે આ શરીર છે તે રંગતા રજકણોનું પિંડ છે, આ કાંઈ એક ચીજ નથી. તેમાં એક રજકણ બીજા રજકણનું કાર્ય કરે એવું વસ્તુનું સ્વરૂપ નથી. ભગવાને એવું જોયું નથી અને ભગવાને એવું કહ્યું નથી. શું જોયું નથી? કે એક પરમાણુ બીજા પરમાણુનું કાર્ય કરે એવું કાંઈ ભગવાને જોયું નથી ને એવું ભગવાને કહ્યું નથી. પણ અજ્ઞાની એમ માની રહ્યો છે, અજ્ઞાની એમ માની રહ્યો છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે. ભગવાને એવું જોયું નથી કે ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું નથી, ભગવાનની વાણીમાં એમ આવ્યું નથી. ભાઈ, વિતરાગ પરમાત્માએ કહેલું સતનું સ્વરૂપ લોકો માને છે એના કરતા જુદી જાતનું છે. લોકો તો પોતાની માન્યતાને ધર્મરૂપે ઠોકી બેસાડે છે. જેવું પોતે સમજે છે, માત્ર ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે, એને ગમે તેમ ઠોકી બેસાડે છે. ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થતું નથી. ઇન્દ્રિયો દ્વારા જે થાય છે એને તો ખૂબ સીમા છે, અતિન્દ્રિયપણે સાચું જ્ઞાન થાય છે, સમ્યક જ્ઞાન થાય છે. એટલે જે જાણપણું છે એ તીર્થંકર ભગવાનનું, કેવળી ભગવાનનું છે, એ અતિન્દ્રિયપણે છે. અને એમાં જે ભગવાને જોયું છે એ પ્રમાણે તો આ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે, એક રજકણ પરમાણુ છે તે બીજા રજકણ પરમાણુનું કાર્ય કરે એવું સ્વરૂપ નથી. પ્રત્યેક દ્રવ્યની જે અવસ્થા થાય તે અવસ્થા એ તેના કાળે જ થાય છે અને તે દ્રવ્યનું કાર્ય છે, બીજા દ્રવ્યનું એ કારણ નથી, અથવા એ બીજું દ્રવ્ય એને ઉત્પન્ન કરતું નથી, એવું ઉત્પાદક થતું નથી. અને એના ઉપરથી આ વાત પણ લીધી કે સર્વ દ્રવ્યાણા દ્રવ્યાંતરેણ સ્વોત્પાદ્યુત્પાદક ભાવા ભાવાત, આ પાઠ છે ને. ગુરુદેવે એમ પૂછ્યું એટલે સામે જેને પ્રશ્ન છે એ કહે છે કે હા છે, એવો પાઠ તો છે, પણ નિયમસારમાં તો કાળ દ્રવ્ય વિના કોઈ દ્રવ્યના પરિણામ ન હોય એમ કહ્યું છે. નિયમસારમાં તો એવી વાત આવી કે કાળ દ્રવ્ય વિના કોઈ દ્રવ્યના પરિણામ ન હોય એમ કહ્યું છે. તો એ વિશે સમાધાન આપતા ગુરુદેવ સમજાવે છે કે ત્યાં તો કાળ દ્રવ્યને સિદ્ધ કરવા એ વાત કરી છે. જો આપણે એ વાત તો સમજ્યા છીએ કે દરેક દ્રવ્યની જે પર્યાય થાય છે એમાં નિમિત્ત કારણ કાળ દ્રવ્યની પર્યાય છે. કાળ દ્રવ્યના પરિણામ થાય છે એ પર્યાય છે, જેને આપણે સમય કહીએ છીએ એ સમય છે તે એમાં નિમિત્ત છે. એટલે દ્રવ્યનું પરિણમન, કોઈ પણ દ્રવ્યનું પરિણમન થાય છે તો એમાં નિમિત્ત તરીકે કાળ દ્રવ્ય હોય છે. પણ પરિણમન જે થાય છે એ જે દ્રવ્યનું થાય છે એ દ્રવ્ય પોતે ઉપાદાન કારણ છે, ત્યારે પેલું કાળ દ્રવ્ય છે તે નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ છે એ જ મુખ્ય કારણ છે, પેલું હાજર છે એટલે નિમિત્ત કારણ છે. એટલે જ્યારે કાળ દ્રવ્યને સમજાવવામાં આવે અને એ કાળ દ્રવ્યની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય કે કાળ દ્રવ્ય હોય છે, જ્યારે જ્યારે કોઈ પણ દ્રવ્યનું પરિણમન થાય છે તો એ પરિણમન વખતે કાળ દ્રવ્ય હોય છે એવું જ્યારે સિદ્ધ કરવું છે, એટલે કે કાળ દ્રવ્યને સિદ્ધ કરવું છે, ત્યારે એમ કહી દેવામાં આવે કે કાળ દ્રવ્ય વિના કોઈ દ્રવ્યના પરિણામ હોય નહીં. એટલે કે કાળ દ્રવ્ય ત્યાં હાજર હોય એમ, કોઈ દ્રવ્યના પરિણામ થાય છે તો એ વખતે કાળ દ્રવ્યની હાજરી ત્યાં છે, કહેવાનો આશય એટલો છે. એમાં એમ નથી કે કાળ દ્રવ્ય એ પરિણામ કરે છે એવો કહેવાનો આશય નથી, એવું કાંઈ કહ્યું નથી નિયમસારમાં. સમજમાં ફેર છે, ગુરુદેવ કહે છે કે ત્યાં તો કાળ દ્રવ્યને સિદ્ધ કરવા એ વાત કરી છે, એટલે કે એવું કાળ દ્રવ્ય હોય છે, દરેક દ્રવ્યના પરિણામ થાય ત્યારે એ વખતે નિમિત્ત તરીકે કાળ દ્રવ્ય અવશ્ય હોય છે. એટલે પછી એમ કહી દીધું કે કાળ દ્રવ્ય વિના કોઈ દ્રવ્યના પરિણામ ન હોય. એટલે એનો અર્થ એમ નથી કે કાળ દ્રવ્ય એ કઈ પરિણામ કરે છે, સમજમાં ફેર છે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે ત્યાં તો કાળ દ્રવ્યને સિદ્ધ કરવા એ વાત કરી છે, ત્યાં કઈ દ્રવ્યોનું પરિણમન સિદ્ધ કરવું નથી. વાસ્તવમાં તો દ્રવ્યત્વ ગુણના કારણે પ્રત્યેક દ્રવ્યમાં નિરંતર સહજ જ પરિણમન થતું હોય છે. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા કે જૈન સિદ્ધાંત પ્રવેશિકા વાંચીએ તો શરૂઆતમાં દ્રવ્યની વાત કરી છે અને દ્રવ્યમાં પછી સામાન્ય ગુણની વાત કરી છે. એમાં આ દ્રવ્યત્વ ગુણને કારણે દરેક દ્રવ્યનું નિરંતર પરિણમન થાય છે, એની દશા બદલાય છે, એની પર્યાય બદલાય છે, અવસ્થા બદલાય છે. આ દ્રવ્યનો સ્વભાવ છે અને એ સ્વભાવ એમાં રહેલા દ્રવ્યત્વ ગુણને કારણે છે. એટલે વાસ્તવમાં તો દ્રવ્યત્વ ગુણના કારણે પ્રત્યેક દ્રવ્ય દરેક દ્રવ્યમાં નિરંતર સહજ જ પરિણમન થતું હોય છે. પણ એ પરિણમન થાય છે તો એ પર્યાય એક પછી એક થાય છે, એની સાપેક્ષતા આપણે વિચારીએ કે એક પછી એક જે પર્યાય થાય છે એને આપણે લેબલ કર્યું હોય તો એને કોઈક સાથે સાપેક્ષ કરવામાં આવે તો એ કાળ દ્રવ્ય છે. કાળ દ્રવ્યની પર્યાય જે સમય છે તો એક સમય બીજો સમય ત્રીજો સમય એની સાથે આપણે સાપેક્ષપણે લઈએ છીએ, કે જે પર્યાય થાય છે એ એક પછી એક ક્રમમાં થાય છે અને એની સાથે એ કાળની પર્યાય પણ સાથે સાપેક્ષ છે. એટલે એ અપેક્ષાથી આપણે એમ કહીએ કે કાળ દ્રવ્યનું પરિણમન થાય છે એ દરેક દ્રવ્યના પરિણમનમાં કારણ છે, પણ એ નિમિત્ત કારણ છે. એ નિમિત્ત કારણ છે એટલે કે કાળ દ્રવ્યને જયારે સમજાવવું હોય એટલે કાળ દ્રવ્ય છે, કાળ દ્રવ્યનું અસ્તિત્વ છે, કાળ દ્રવ્ય કઈ નથી એમ નહીં, આકાશના પુલ જેવી વાત નથી, કાળ દ્રવ્ય છે એ વાત ત્યારે સમજાવવી હોય ત્યારે આ રીતે વાત કરવામાં આવે કે કાળ દ્રવ્ય વિના કોઈ દ્રવ્યના પરિણમન ન હોય એમ કહેવામાં આવે. કેમ કે એ અસ્થિકાય નથી, કાળ દ્રવ્ય છે હોવા પણ છે છતાંય એ અસ્થિકાય નથી. પંચાસ્તિકાય પાંચ અસ્થિકાય પાંચ સિવાય એ જે કાળ દ્રવ્ય છે એ અસ્થિકાય નથી, કેમ કે એ એક પ્રદેશી છે એટલે એને અસ્થિકાય નથી કહ્યું. એટલે કેટલીક વખત શ્વેતાંબર માન્યતા પ્રમાણે પાંચ દ્રવ્યની જ વાત કરે કાળને ગણતા જ નથી એમ નથી, છ દ્રવ્ય છે. કાળ દ્રવ્ય છે, એનું અસ્તિત્વ છે, એનું પરિણમન છે અને એનું પરિણમન છે એટલે એ સમય છે અને એ આ દરેક દ્રવ્યના પરિણમનમાં એ નિમિત્ત છે, એની સાપેક્ષતા સ્વીકારવામાં આવે છે. કાળ દ્રવ્ય પણ અવિનાશી છે એટલે કાળ દ્રવ્યની પર્યાય પણ અનંત છે અને એ જ રીતે દરેક દ્રવ્યની પર્યાય પણ અનંત છે. એટલે એક એક પર્યાય સાથે એક એક સમયને નિબદ્ધ કરતા દરેક દ્રવ્યની પર્યાય એ નિશ્ચિત છે, એ સમય સાથે નિશ્ચિત છે અને એવું ક્રમબદ્ધપણું હોય છે, દરેક દ્રવ્યના પરિણમનમાં એવું ક્રમબદ્ધપણું હોય છે. અહીંયા આગળ વાત કરે છે કે પરિણમન એ દ્રવ્યનો સહજ સ્વભાવ છે, તેથી પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિ સમય જે જે પરિણમન થાય તે દ્રવ્યનું ઉત્પાદ્ય છે એટલે કે કાર્ય છે અને તે દ્રવ્ય જેમાં એ પરિણમન થઈ રહ્યું છે એ દ્રવ્ય તે પોતે એ પરિણામોનું ઉત્પાદક છે, એનું કારક છે, એનું કર્તા છે, એનું કારણ છે. પણ કાળ દ્રવ્ય કે જે બીજું દ્રવ્ય છે, જુદું દ્રવ્ય છે, એ કાળ દ્રવ્ય એ કાંઈ આ દ્રવ્યની અંદર ઉત્પાદક નથી. કાળ દ્રવ્ય કે બીજું કોઈ પણ દ્રવ્ય એ આ દ્રવ્યની અંદર પરિણામ કરાવનારું નથી, એનું ઉત્પાદક નથી. બધા જ દ્રવ્યોના પરિણમનમાં કાળ દ્રવ્ય નિમિત્ત છે અને એવું નિમિત્ત હો નિયમરૂપ નિમિત્ત છે તેથી કાળ દ્રવ્ય વિના પરિણામ ન હોય એમ ત્યાં કહેવામાં આવે છે. પણ એથી કરીને કઈ કાળ દ્રવ્ય કોઈ દ્રવ્યના પરિણમન કરાવે છે, એના પરિણમન થાય છે ત્યારે એમાં એ પરિણામોનું ઉત્પાદક છે એમ બિલકુલ નથી. બહુ સ્પષ્ટ વાત કરી દીધી. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા ગુરુદેવ કહે છે કે બહારથી ઈશ્વર કરતા નથી એમ માને, પણ શરીરની પર્યાયનો કરતા હું છું એમ માને તો એ તો મૂંઢપણું છે. ઘણા લોકો બહારથી કહેતા હોય શું કે ઈશ્વર કરતા નથી, ઈશ્વર કરતા નથી, પણ શરીરની પર્યાય પોતે જે શરીર સાથે રહ્યો છે એની પર્યાયનો પાછો એ કરતા થઈ જાય, એમાં તો મિથ્યાત્વ છે. ઈશ્વર કરતા નથી કેમ કે એ ઈશ્વર જુદું દ્રવ્ય છે, હું જીવ જુદું દ્રવ્ય છું, ઈશ્વર મારા પરિણામનો કરતા નથી. તો પછી આ શરીરના પરિણામનો હું કેવી રીતે કરતા થઉં? શરીર મારાથી જુદું છે, ત્યાં એ વાતને એ પકડતો નથી, પોતાને જોઈએ તેવા અર્થ કરે છે. એટલે ગુરુદેવ કહે છે કે આ મૂંઢપણું છે. બહારથી ઈશ્વર કરતા નથી એમ માને, પણ શરીરની પર્યાયનો કરતા હું છું, પોતે જે શરીર સાથે રહ્યો છે એના કાર્યો કરવા વાળો હું છું. આ શરીરને સ્વસ્થ હું રાખી શકું છું, એક્સરસાઇઝ દ્વારા બરાબર રાખી શકું છું, આ હલન ચલન આ બધી મારી ક્રિયા છે, હું વાંચું છું, આ બોલું છું, આ બધું મારું છે, આ હાર્ટના ધબકારા મારા છે, આ કોલેસ્ટ્રોલ મને વધી જાય છે, આ બધું એ કેટલું સહજ રીતે માને છે, અને એમાં એ કેટલું એકત્વ પડ્યું છે, એને કેટલું એકત્વ પડ્યું છે, આ બ્લડ સુગર લેવલ મારું આટલું થયું. એમ ક્યારે બોલે છે કે આ શરીરમાં એ બ્લડ સુગર લેવલ આટલું થયું? ક્યારે એમ બોલે છે કે આ શરીરમાં કોલેસ્ટ્રોલ આટલું થયું? ના, એવું તો ક્યારેય બોલતો નથી. મારું 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 મારું, શરીરની જેટલી વસ્તુ છે એને પોતાની માને છે, એમાં જે કાર્ય થાય એનો કરતા થઈ જાય છે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે કેટલું શરીર સાથે એકત્વ પડ્યું છે. એક તરફ એમ કે ઈશ્વર કરતા નથી અને એવા ભાષણ કરે, અને બીજી તરફ શરીરની વાતમાં એનો એ કરતા થઈ જાય છે. આ તો મૂંઢપણું છે. જેમ ઈશ્વર કરતા નથી તેમ અંદર આ આત્મા, આ પરમેશ્વર પ્રભુ આત્મા છે, સિદ્ધ સમાન છે, તેવો આ આત્મા પણ પર એવું આ જે શરીર એની પર્યાયનો કરતા નથી. વળી આગળ પણ કહે છે કે તેવી રીતે કોઈપણ દ્રવ્ય અન્ય દ્રવ્યની પર્યાયનો કરતા ક્યારેય થાય નહીં, ત્રણ કાળમાં હોય નહીં, ભૂતકાળમાં પણ એમ બનતું નહોતું, વર્તમાનમાં પણ નથી બનતું, અને ભવિષ્યમાં પણ બને નહીં. કોઈપણ દ્રવ્ય બીજા અન્ય દ્રવ્યની પર્યાયનો કરતા ત્રણ કાળમાં થાય નહીં. પ્રત્યેક દ્રવ્યની તે તે સમયે થતી તે તે પર્યાય સ્વતંત્ર છે, અને તે પર્યાય તે નિયત સમયે જ થાય છે, બીજા સમયે નહીં, એમ ક્રમબદ્ધનો નિયમ સમજાવીને આચાર્યદેવ અહીં અકર્તાપણું સિદ્ધ કરે છે. હજી બીજા ઘણા ઉદાહરણ આપે છે. પહાડ પર ચડતા એકદમ ઝડપથી પગ ઉપાડવાની ક્રિયા થાય ત્યાં એમ માને કે આ હું ઝડપથી ચાલુ છું, મારાથી થાય છે. અરે મૂંઢ છો, શરીરનું કાર્ય શરીર કરે કે તું કરે? આરોગ્ય છે 29મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે સતને અસત માને અને અસતને સત માને તેને આવી વાત ગળે કેમ ઉતરે, અને તેને ધર્મ ક્યાંથી થાય? જે જેમ છે તેમ સમજે નહીં તો પછી એને ધર્મ ક્યાંથી થાય? આવી કરુણા કરીને વાત કરી એટલે કોઈએ સામો પ્રશ્ન કર્યો ગુરુદેવને કે આ પણ એને આ સમજાવીએ તો, આ સમજાવીએ તો થઈ જાય ને. જુઓ હવે ગુરુદેવે ઘણી આગળ ઊંચી વાત કરી દીધી. કે છે કે સમજાવીએ કોણ સમજાવે, કોણ સમજાવે, કોણ સમજાવે? કોઈ કોઈને સમજાવી શકતો જ નથી, કોઈ કોઈનું એ કાર્ય કરી શકતો જ નથી. જે પોતે સમજે તેને બીજો શું સમજાવે? જો ત્રણે ત્રણ જે વાક્ય લીધા છે એ બહુ સરસ રીતે સમજવા જેવા છે. એ જે ભાવથી ગુરુદેવ બોલ્યા હોય એ ભાવ સાથે આપણે સાંભળ્યા હોય તો આપણને અંતરમાં ઉતરી જાય એવા વાક્ય છે. સમજાવીએ પ્રશ્નાર્થ કર્યો છે, સમજાવીએ કોણ સમજાવે, જે પોતે સમજે તેને બીજો શું સમજાવે. એટલે જે સમજનારો છે એ પોતે સમજે છે, એને કઈ બીજો કોઈ સમજાવી શકતો જ નથી, એ એનું કાર્ય નથી. સમજનાર પોતે સમજે એ એનું કાર્ય છે. એટલે કે જ્ઞાન ક્રિયા દરેક જીવની પોતાની હોય, બીજો કાંઈ એને જ્ઞાન ક્રિયા કરાવી દે એમ બિલકુલ નથી, એવું ત્રણ કાળમાં બને નહીં. આપણે બીજાને સમજાવી દઈએ, એને જ્ઞાન કરાવી દઈએ એમ બિલકુલ બને નહીં. જ્ઞાન કરવા વાળો એ જીવ પોતે ભગવાન આત્મા છે ને, એ પોતે જ સમજે છે, એને બીજો ક્યાંથી સમજાવવાનો હતો. જે પોતે સમજે છે એને બીજો સમજાવી શકતો જ નથી. અને અહીંયા તો સમજાવવાની વાત લીધી એટલે ગુરુદેવે બીજી પણ વાત કરી છે કે સાથે કે જે પોતે ન સમજે તેને પણ બીજો શું સમજાવે. જેને એવી જ્ઞાન ક્રિયા કરવી જ નથી, સમજવું જ નથી, અને પ્રમાદમાં પડી રહેવું છે એને બીજો શું સમજાવવાનો હતો. કોઈ કાંઈ કોઈને સમજાવી શકતો જ નથી ભાઈ. જે સમજે છે તે પોતે પોતાથી સમજે છે. બીજો બીજાને સમજાવી દે અને સમજાવવાથી બીજો સમજી જાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. સમજ એ અંતરની ચીજ છે, એ અંતરની ચીજ છે. અને પોતે પોતાથી સમજે તો ગુરુએ સમજાવ્યું એમ નિમિત્તથી કહેવામાં આવે, એવો વિનય હોય કે ગુરુ દ્વારા હું સમજ્યો, ગુરુએ મને જ્ઞાન આપ્યું, ગુરુદેવે આ કરુણા કરી મને સમજાવ્યું એટલે હું સમજ્યો, એવો સહજ વિનય જે સમજે છે એને હોય છે. અને એવું નિમિત્ત પણ હોય છે, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ હોય છે કે જ્યારે એને સમજવાનો કાળ પાક્યો હોય, એના પરિણામ એવા થવાના હોય, એની જ્ઞાન ક્રિયા એવી થવાની હોય, એ સમયે એવી જ્ઞાનની પર્યાય એની થવાની હોય, તો એની એ જન્મ ક્ષણ હોય તે વખતે અથવા તો કાળ લબ્ધિ પાકી હોય તે વખતે એવું જ નિમિત્ત હોય છે. એને જ્ઞાન થાય ત્યારે એવું નિમિત્ત હોય છે. એટલે કહેવાય કે ભાઈ મને શાસ્ત્ર દ્વારા સમજાયું, ગુરુએ સમજાયું, એ પ્રમાણે કહેવામાં આવે. પણ સમજે તો પોતે પોતાથી. જો અહીંયા પણ કેટલી બધી સ્વતંત્રતા દ્રવ્યની બતાવી દીધી ગુરુદેવે, દરેક પેરેગ્રાફમાં આ વાત લઈ અને આપણને દ્રઢતા કરાવી છે કે ભાઈ તું તું સક્ષમ છો, તું પરિપૂર્ણ છો, તું ભગવાન આત્મા છો, તું તારું કાર્ય તારી જાતે કરી શકે એવો છો, તું સિદ્ધ સમાન છો તો તારી સિદ્ધ સમાન પર્યાય ને પ્રગટ કરી શકે એવો છો, તું શા માટે પરના કામોનો કરતા થવા જાય છે, જે કાર્યો તારા નથી, જે કાર્યો તું કરી શકતો નથી, જે પરના કાર્યો એના થઈ રહ્યા છે એમાં તું ફેરફાર પણ કરી શકતો નથી, તો નકામાનો વિભાવ ભાવે શા માટે વર્તે છે, તારા સ્વરૂપને વિશે જાણે. આ વાત સમજાવવી છે, પણ એ વાત એને અનાદિનું મિથ્યાત્વ પડ્યું છે ને એટલે જલ્દી પકડાતી નથી. એટલે જુદી જુદી રીતે કરુણા કરી અને ગુરુદેવ સમજાવી રહ્યા છે. અને એમાંથી કોઈકને કોઈક વાત, કોઈકને કોઈક વાત, કોઈને જે વાત જેને પકડાઈ ગઈ એ વાતમાં એ આગળ વધે, એ વાતનો જેને વિચાર રહે તો એમાંથી એ સમ્યક દર્શન પ્રગટ કરે. એટલે આમાંથી કોઈને કઈ વાત અને કોઈને બીજી અન્ય વાત કાંઈક પકડાઈ જાય છે. આટલું મોટું શાસ્ત્ર અને આટલા બધા દિવસો સુધી આપણે જુદી જુદી રીતે આત્માના સ્વરૂપનો વિચાર કરી રહ્યા છીએ, એટલે પોતાના સ્વરૂપ વિશે જે ભ્રાંતિ છે એ તો હવે ચાલી ગઈ છે. હવે માત્ર એને એવા ભાવે થવાનું છે. પુરુષાર્થ તો હવે આ જ રહ્યો છે, અને એવા ભાવે થવા માટે ગુરુદેવે જે ભાવ આપણને આપ્યા છે એ ભાવને આપણે તોડ્યા વગર જો એમાં ઊંડા ઉતરી જઈએ, એક ભાવમાં પણ આપણે ઊંડા ઉતરી જઈએ તો જરૂરથી સમ્યક દર્શન થાય. એવી આ અદભુત ચીજ છે, એવું આ શાસ્ત્ર છે, એવી આ ગુરુદેવની વાણી છે. અહીંયા આગળ કહે છે કે અજ્ઞાનીને ભગવાનની પ્રતિમા દેખી શુભભાવ થાય છે, ત્યાં એના શુભભાવ ઉત્પાદ્ય અને ભગવાનની પ્રતિમા એનો ઉત્પાદક એમ નથી. ભગવાનની પ્રતિમા દેખી અને જો શુભભાવ થયો તો ત્યાં એ ભગવાનની પ્રતિમા જે છે એ ઉત્પાદક, એટલે કે પેલામાં જીવમાં શુભભાવ ઉત્પન્ન કરનાર છે એમ બિલકુલ નથી. કેમ કે ભગવાનની પ્રતિમા જળ છે, ભગવાનની પ્રતિમા જુદું દ્રવ્ય છે, અને આ જીવ ચેતન જેને શુભભાવ ઉત્પન્ન થયો તો એવો શુભભાવ ઉત્પન્ન થયો ત્યાં ભગવાનની પ્રતિમાને આપણે નિમિત્ત કારણ કહીએ. કેમ કે એવો ભાવ એને ઉત્પન્ન થયો છે ત્યારે એ વખતે હાજર છે, તો એને આપણે નિમિત્ત કારણ કહીએ. પણ કાંઈ એ ઉત્પાદક નથી, એ એવો ભાવ જીવમાં ઉત્પન્ન કરનાર નથી. જીવને સુભાવ ઉત્પન્ન થયો એનું કારણ ભગવાનની પ્રતિમા નથી, એને નિમિત્ત કારણ કહેવાય. આગળ કહે છે કે ભાઈ, તારી થતી દશાના કરતા પણ પરદ્રવ્ય નથી. તારી આપણને સંબોધીને કહે છે કે ભાઈ, તારી થતી દશાના કરતા પણ, જેવી દશા થાય છે એના કરતા પણ પરદ્રવ્ય, એટલે કે તારા સિવાય બીજું કોઈ દ્રવ્ય છે જ નહીં. તારી દશાનો કરતા તું છો, બીજું કોઈ પરદ્રવ્ય તારી દશાનું કરતા નથી. અને પરદ્રવ્યની જે કંઈ દશા થાય છે, પરદ્રવ્યની થતી દશાના કરતા પણ તું નથી. પરદ્રવ્યની જે દશાઓ પલટાય છે એના કરતા પણ તું નથી. તું તો અકર્તા છો, તું તો અકર્તા છો. ભગવાનની પૂજા કરે અને શ્વેતાંબર પ્રમાણે એ તિલક કરે તો તિલક કરનારો એ આ જીવ નથી. એ જીવનું એ તિલક કરવું એવું કાર્ય છે જ નહીં, કેમ કે દશા જ્યાં બદલાય છે ત્યાં શું છે? પ્રતિમા છે. અને એ પ્રતિમાની દશા બદલાય કે એ જગ્યાએ એ રંગ, જે કેસરનો રંગ હતો એ ત્યાં લાગ્યો, તો આ જે દશા થાય છે એમાં જીવને તો કાંઈ કરવા પણ નથી, કેમ કે ભગવાન આત્મા તો કાંઈ કરી શકતો જ નથી, પરદ્રવ્યને સ્પર્શી પણ શકતો નથી. જો ડગલે ને પગલે ઉદાહરણો પડ્યા છે, એમાંથી જ આપણે વાતને સમજવાની છે. એ વખતે એવો શુભભાવ છે, બીજું કાંઈ નથી. શુભભાવ છે અને એવી ક્રિયા જે થવાની છે તો થાય છે, શુભભાવ છે અને એવી ક્રિયા ન થવાની હોય તો ન પણ થાય. એવો અંતરમાં શુભભાવ આવ્યો કે આ રીતે મારે આ પૂજા કરવી છે. દિગંબર પૂજા કરે છે, દ્રવ્ય પૂજા કરે છે, તો એને એવો શુભભાવ આવે કે મારે આટલા દ્રવ્ય લઈને આ રીતે મારે પૂજા કરવી છે. પણ એવું કાર્ય થવું, એવા પરિણામો થવા, એનો કરતા આ જીવ નથી. એ પરિણામો થાય તો એનો કરતા જે અજીવ છે તે જ છે. અને ઘણીવાર તો એમ થાય કે જીવને એવો સ્વભાવ આવે છતાં એવું કાર્ય નથી થતું, એમાં કાંઈક વિઘ્ન આવે, ન થાય. એટલે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, તું તો અકર્તા છો પ્રભુ, અર્થાંત માત્ર જાણનારપણે છો. ખરેખર પરનું કાર્ય અને રાગનું કાર્ય થાય તેનો કરતા જીવ નથી, કેમ કે જીવ કાંઈ રાગ સ્વરૂપ નથી. જીવ તો એકલા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. અહીંયા ગુરુદેવે પરનું કાર્ય અને રાગનું કાર્ય બે વસ્તુ સાથે લીધી. જો આ જ વિશેષતા છે ગુરુદેવની, કે એ એવી પ્રયોજનભૂત વાત અંદર લાવે છે જે અતિ મહત્વની હોય. પરનું કાર્ય જીવ ન કરે એ વાત તો આપણે ક્યારના સમજી રહ્યા છીએ, પણ અહીંયા એક વાત સાથે એમણે એ મૂકી કે પરનું કાર્ય અને રાગનું કાર્ય, કે રાગનું કાર્ય થાય એનો પણ ખરેખર તો જીવ કરતા નથી. પરનું કાર્ય અને રાગનું કાર્ય થાય તેનો કરતા જીવ નથી. આ વાત મૂકી એટલે જીવ અકર્તા છે એ વાત તો બરાબર થઈ સ્પષ્ટ, પણ સાથે ને સાથે જીવનું શુદ્ધ સ્વરૂપ છે એ વાત પણ ગુરુદેવે અહીંયા કહી દીધી. એનું કેવું સ્વરૂપ છે? તો કે એકલું જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એ શુદ્ધ છે, પરમ શુદ્ધ તત્વ છે. અને પરમ શુદ્ધ તત્વ છે તો એવું શુદ્ધ સ્વરૂપ એ પોતે પર્યાયમાં પ્રગટ કરે, પોતે પર્યાયમાં એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું જોઈએ. કેમ કે પોતે મલિન થયો જ નથી, એ શબ્દ મૂકી અને ગુરુદેવે આખી મોટી વાત અહીંયા કહી દીધી. શું કહ્યું? કે ખરેખર પરનું કાર્ય અને રાગનું કાર્ય થાય તેનો કરતા જીવ નથી, કેમ કે જીવ કાંઈ રાગ સ્વરૂપ નથી, જીવ તો એકલા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. જો શબ્દે શબ્દે અહીંયા તો સિદ્ધાંતો ભર્યા છે, એક શબ્દ ઉપર વિચાર કરતા આપણે ઊંડા ઉતરી જઈએ એવી બધી અદભુત વાત છે. આગળ 30મા પાના ઉપર કહે છે, જીવ પોતાના પરિણામનું કાર્ય કરે અને ભેગું પરના પરિણામ કરવાનું કાર્ય પણ કરે એમ કોઈ રીતે સિદ્ધ થતું નથી. ટીકાની આ વાત અહીંયા આ રીતે સમજાવી દીધી. એટલે હવે ગુરુદેવ પણ એમ કે છે કે જીવ પોતાના પરિણામનું કાર્ય કરે અને ભેગું બીજા પરના પરિણામ કરવાનું કાર્ય પણ કરે એમ કોઈ રીતે સિદ્ધ થતું નથી. પેલું ઉદાહરણ ગઈકાલે આપણે લીધું, એક ગાયનો ગોવાળ અને પાંચ ગાયનો ગોવાળ, તો કે એમ થતું નથી. દરેક દ્રવ્ય પોતાનું કાર્ય કરી શકે છે, અન્યનું કાર્ય કરી શકતો નથી. એટલે આ કોઈ રીતે સિદ્ધ થતું નથી કે એ ભેગું બીજાનું પણ કાર્ય કરે. એટલે અહીંયા તો આપણે જીવના સંબંધમાં વિચાર કરવાનો છે. જીવ એટલે હું, ભગવાન, આત્મા, મારો, મારે તો વિચાર કરવાનો છે. એમાં અજીવની વાત તો બરાબર સાથે સમજાવી, પરંતુ મારે તો મારી વાત સમજવાની છે કે હું બીજા પર દ્રવ્યના કાર્યો મારા કાર્યની સાથે કરું એમ બનતું નથી. મારું કાર્ય એકમાત્ર જ્ઞાન કરવાનું છે. તે કાર્યની સાથે હું આ શરીરના બધા કાર્યો કરું, કોમ્પ્યુટર ચલાવું ને કાર ચલાવું ને રોટલી બનાવું, આ બધું ખરેખર હું કરતો નથી. એ થાય છે તો થાય છે, પર દ્રવ્યના કાર્યો છે. અને એ વખતે મારા જે ભાવ છે એ ભાવને અનુરૂપ થાય અથવા તો ભાવને અનુરૂપ ન થાય એમ પર દ્રવ્યના કાર્યો જે થવાના હોય તે કાળે જે થવાના છે તે જ થાય છે. ક્રમબદ્ધમાં એમ જ છે. આ વાત ઉપર જ મારે તો આગળ વિચાર કરવાનો રહ્યો. એ જ વાતનું મારે તો ચિંતન કરવાનું છે. ઘણો વિસ્તાર છે અને જે વસ્તુ આપણે નથી લીધી એ બધી સૌને વાંચવા માટે ખાસ મારી ભલામણ છે, ખાસ મારી અનુમોદના છે કે બીજું બધું ઘણું ગુરુદેવે લીધું છે એ બધું આપણે અગાઉ કરી ગયા છીએ. કેમ કે બધા અધિકારો કયા એમાં આ બધી પુણ્ય પાપની ને બધી વાત, આશ્રવની બંધની ઘણી વાત આવી છે, એ બધી ગુરુદેવે સમજાવી છે. એટલે ઘણી વાર આપણે કરી છે એટલે અત્યારે કેટલીક વાત આપણે નથી લેતા. હવે અહીંયા આગળ 31મા પાના ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે જીવનો એક જ્ઞાન આનંદ સ્વભાવ છે, તે પોતાના સ્વભાવની પર્યાયપણે ઉપજે એ તો બરાબર છે. પોતાના સ્વભાવની પર્યાયપણે ઉપજે, જેવો સ્વભાવ છે એવી જ એની પર્યાય થાય, એવા સ્વભાવ પ્રમાણે પરિણામ થાય. પોતાના સ્વભાવની પર્યાયપણે ઉપજે એનો અર્થ શું થયો કે પોતાનો જેવો સ્વભાવ છે એવા એના પરિણામ થાય, તો એ તો બરાબર છે. પોતાનો સ્વભાવ શેને કારણે છે? પોતામાં રહેલા ગુણને કારણે એનો સ્વભાવ છે. ગુણ શાશ્વત રહેલા છે તો સ્વભાવ પણ એક સરખો એવો ને એવો જ શાશ્વત છે. અને એવી એની પર્યાય થાય એમ જો જીવ ઉપજે તો એ તો વાત બરાબર છે, એવા પરિણામ થાય એ તો બરાબર છે. પરંતુ રાગના પરિણામે ઉપજે અથવા રાગના પરિણામનું તે કારણ થાય એવું એનું એટલે આત્માનું સ્વરૂપ નથી. કેમ કે રાગ એ આત્માનો સ્વભાવ નથી. આત્મામાં કોઈ એવા ગુણ નથી કે જેને કારણે રાગ થાય, રાગના પરિણામ થાય. એટલે કે રાગના પરિણામે જીવ ઉપજે એવું જીવનું સ્વરૂપ નથી, અથવા તો રાગના પરિણામોનું એ પોતે કારણ થાય, એ કરતા થાય એવું જીવનું સ્વરૂપ નથી. તો પછી પ્રશ્ન આપણને થાય કે તો આ પરિણામ કોના, જીવના? કે એક તરફ તો એમ કહો છો કે પરિણામ જીવના છે અને એ પરિણામો દ્વારા ઉપજતો જીવ જ છે. વાત તો બરાબર છે, એ પરિણામ જીવના છે. જ્યારે બીજા અન્ય દ્રવ્યથી જુદું પાડવું છે ત્યારે એ પરિણામને, વિકારી પરિણામને પણ જીવના કયા છે, ત્યારે બીજા દ્રવ્યથી જુદું પાડવાનું પ્રયોજન છે. પણ પછી એનાથી આગળ વધી અને વધારે સ્પષ્ટતા કરવી છે ત્યારે એમ કહ્યું કે ભલે એ પરિણામ થયા, કે વિભાવ ભાવે પરિણામ જે થયું, એવા વિકારી પરિણામ, શુભાશુભ ભાવરૂપે પરિણામ જે થયા છે એ ખરેખર જીવનો સ્વભાવ નથી એમ કરી અને પછી શુદ્ધ આત્મદ્રવ્ય અહીંયા દર્શાવવું છે ત્યારે એમ કહેવામાં આવે છે. જ્યારે બીજા અન્ય દ્રવ્યથી જીવને જુદું પાડવું છે ત્યારે તો એમ કહ્યું કે એવા ક્રમબદ્ધ પરિણામો રૂપે ઉપજતો જીવ એ જીવ જ છે, એમાં પછી વિકારી પરિણામે ઉપજતો અને સમ્યક્તના પરિણામે ઉપજતો જીવ જીવ જ છે, ત્યારે તો એ પરિણામને જીવના કહી દીધા. પણ ત્યાં શું છે? ત્યાં પ્રયોજન એ છે કે બીજા દ્રવ્યથી એને જુદું પાડવું છે, અજીવથી જુદું પાડવું છે, જીવ દ્રવ્યને જુદું પાડવું છે. પણ પછી આગળ વધીને શું કરવું છે? તો કે પોતાને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. ત્યારે શુદ્ધ સ્વરૂપ કેવું છે એ જયારે સમજાવવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે કે એનામાં એવો કોઈ ગુણ નથી કે જેથી એને રાગ થાય. આ રાગના પરિણામ જે થયા છે એ એના સ્વભાવથી નથી થયા, એવો એનામાં ગુણ નથી એટલે એનો સ્વભાવ નથી, એવું એનું સ્વરૂપ નથી. તો પછી રાગના પરિણામ થયા કેમ? તો કે એ સમયની એવી યોગ્યતા હતી એટલે એવા રાગના પરિણામ થયા. એ સમયે એવી યોગ્યતા હતી એટલે રાગના પરિણામ થયા. આપણે ઘણી વાર આ વાત લીધી છે કે એ સમયનું ઉપાદાન છે એ ઉપાદાનને અશુદ્ધ ઉપાદાન કહ્યું, અને જીવની એ સમયની યોગ્યતા છે એ તત્કાલીન યોગ્યતા છે, એ જીવનો સ્વભાવ નથી. એવી યોગ્યતા છે એ સમયની એટલે એવા પરિણામ થયા. અને એ સમયની યોગ્યતાનું પછી વિશ્લેષણ કરવામાં આવે અથવા તેનો વિસ્તાર કરવામાં આવે તો આપણે એના વિશે ઘણું બધું કહી શકીએ કે એ સમયે કેમ એવી યોગ્યતા હતી. તો કહી શકીએ કે એ વખતે એ પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરતો હતો, એટલા માટે એ વખતેની યોગ્યતા એવી હતી એટલે એવા એને શુભાશુભ પરિણામ થયા. અને એ પરિણામ થયા છે એટલે પર્યાય છે, એ ક્ષણિક છે, એ વખતનું સત છે, એ એક સમયનું સત છે, એ શાશ્વત નથી. અને એવા પરિણામ દ્વારા જીવનું મૂળ તત્વ જે ધ્રુવ છે એને કાંઈ નુકસાન થતું નથી, અને એ પરિણામો જીવના મૂળ તત્વમાં વ્યાપતા નથી, મલિનતા કરતા નથી. આ બધું પછી આપણે વિસ્તાર કરીને સમજીએ. પણ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ છે એ વાતને જ્યારે પકડવી હોય અને એની દ્રઢતા કરવી હોય ત્યારે આ રાગના પરિણામ છે તે જીવના નથી એમ કહેવામાં આવે. અને જ્યારે બીજા અન્ય દ્રવ્યથી જુદું પાડવું હોય ત્યારે આ રાગના પરિણામે ઉપજે છે કે સમ્યક્ત્વના પરિણામે જે ઉપજે છે એ જીવ એના ક્રમબદ્ધ પરિણામ રૂપે ઉપજતો થતો જીવ જ છે, પણ એ અજીવ નથી, એ બીજું દ્રવ્ય નથી, ત્યારે એમ કહેવામાં આવે. તો આ રીતે આપણે આ સ્પષ્ટતા અહીંયા કરી, અહીંયા આ પેરેગ્રાફ આપણે પૂરો કરીએ છીએ કે પરંતુ રાગના પરિણામે ઉપજે અથવા રાગના પરિણામનું તે કારણ થાય એવું જીવનું સ્વરૂપ નથી. અને એ તો પછી આગળ કળશમાં કહેશે કે આ બંધ પડે છે, કર્મનો બંધ થાય છે તે કોઈ અજ્ઞાનનો મહિમા છે, અને એને નિજ સ્વરૂપની ખબર નથી માટે અજ્ઞાનથી બંધ થાય છે. બાકી કંઈ જ્ઞાન સ્વભાવ છે તે બંધનું કારણ નથી. આ વાત પછીના કળશમાં આવવાની છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બહુ સરસ વાત આવી, ઘણા ઉદાહરણો દ્વારા ઘણી બધી દ્રઢતા થઈ. હવે સુખદામ બોલીને સ્વાધ્યાય પૂરો કરીએ.
Thank you.